એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર હવે આપણી ભાષામાં.
નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમનું નામ અકાલ માર્ક્સ. ઇતિહાસ પર એકદમ છવાઈ ગયો છે. એમણે ખાલી ફિલોસોફી જ નહીં પણ અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, રાજકારણ બધાને જાણે નવી દિશા આપી.
હા, બિલકુલ. અને આજે પણ જુઓ, એમના વિચારો પર કેટલી ચર્ચા થાય છે. ક્યાંક સંઘર્ષ તો ક્યાંક પ્રેરણા.
સાચી વાત. તો આજે આપણે એમની આ જ અસર અને એમના વિચારોને સમજવાની કોશિશ કરીશું.
ચોક્કસ. માર્ક્સને કોઈ એક ખાનામાં મૂકવા અઘરા છે. ફિલોસોફર તો ખરા જ, પણ સાથે સાથે એક અર્થશાસ્ત્રી, ઇતિહાસકાર, રાજકીય સિદ્ધાંતકાર, અરે ક્રાંતિકારી પણ. સમાજને સમજવાની એમની દ્રષ્ટિ ગજબની હતી.
બરાબર. એમનું કામ ખરેખર બહુ વિશાળ છે.
હા, તો આજની આપણી ચર્ચાનો હેતુ એ જ છે કે માર્ક્સના જીવન, એમના જે મુખ્ય વિચારો છે અને એમનો જે વારસો છે એને આપણા સ્ત્રોતના આધારે બરાબર સમજીએ.
સરસ. તો શરૂઆત ક્યાંથી કરીએ? કદાચ એ સમયથી જે સમયે માર્ક્સ જીવ્યા. 19મી સદીનું યુરોપ કેવો હતો એ સમય?
અરે, એ તો જબરદસ્ત ઉથલપાથલનો સમય હતો. એક બાજુ ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી હતી, નવા નવા કારખાના, નવી ટેકનોલોજી, શહેરો મોટા થઈ રહ્યા હતા.
હા, વિકાસ દેખાતો તો.
પણ એની બીજી બાજુ પણ હતી. આ વિકાસની મોટી કિંમત ચૂકવાઈ રહી હતી. ગરીબી, કામદારોનું શોષણ, અસમાનતા અને નવા જે વર્ગો બન્યા એમની વચ્ચેનો સંઘર્ષ, આ બધું માર્ક્સે પોતાની આંખે જોયું.
અને રાજકીય રીતે પણ શાંતિ નહોતી લાગતી ખરું ને?
જરાય નહીં. ફ્રેન્ચ ક્રાંતિ થઈ ગઈ હતી પણ એના પડઘા હજુ સંભળાતા હતા. પેલી સ્વતંત્રતા, સમાનતાની વાતો હતી
પણ વાસ્તવિકતા કદાચ જુદી હતી.
બરાબર. અને પછી આવ્યું 1848. જાણે આખા યુરોપમાં ક્રાંતિઓ ફાટી નીકળી, લોકો સ્થાપિત શાસનો સામે આવી ગયા. આ બધી ઘટનાઓએ માર્ક્સના મગજ પર બહુ ઊંડી અસર કરી. એમને લાગ્યું કે પરિવર્તન તો આવશે જ.
એટલે આર્થિક અને રાજકીય બંને સ્તરે ભારે ગરમાવો હતો. એ વખતે બૌદ્ધિક જગતમાં શું ચાલી રહ્યું હતું
એ પણ એટલું જ મહત્વનું છે. જર્મનીમાં જુઓ તો હેગલનો બહુ પ્રભાવ હતો. એમની પેલી ડાયલેક્ટિક પદ્ધતિ, વિરોધોમાંથી સત્ય શોધવાની વાત, માર્ક્સને એ પદ્ધતિ બહુ ગમી.
પણ એમણે એને ઊંધી કરી નાખી એમ કહેવાય છે ને?
હા હા. હેગલ આદર્શવાદી હતા. માર્ક્સે એને ભૌતિક જગત પર લાગુ કરી. પછી ફ્રાન્સમાં સમાજવાદી વિચારકો હતા, સેન્ટ સાયમન, પ્રુધોન જેવા, મૂડીવાદની ટીકા કરતા હતા.
અને બ્રિટનમાં? ત્યાં તો અર્થશાસ્ત્રનો વિકાસ થઈ રહ્યો હતો.
બરાબર. એડમ સ્મિથ, ડેવિડ રિકાર્ડો, એમણે શ્રમમૂલ્ય સિદ્ધાંત આપ્યો હતો. માર્ક્સે એ લીધો પણ એને શોષણના સિદ્ધાંત સાથે જોડી દીધો. અને સાથે સાથે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ, એણે પણ વૈજ્ઞાનિક વિચારને બળ આપ્યું. માર્ક્સ આ બધાથી વાકેફ હતા, શીખ્યા અને ટીકા પણ કરી.
ચાલો હવે થોડું માર્ક્સના શરૂઆતના જીવન પર નજર કરીએ. જન્મ 1818માં પ્રશિયાના ટ્રિયર શહેરમાં. પરિવાર યહૂદી મૂળનો હતો પણ પછી ખ્રિસ્તી ધર્મ અપનાવેલો. આ વાતની કોઈ અસર?
કદાચ. એવું મનાય છે કે આ ધર્મ પરિવર્તન અને સમાજમાં સ્વીકૃતિ મેળવવાની જે મથામણો છે એણે યુવાન માર્ક્સને પેલી પરાયાપણા, એલિયનેશનની ભાવના પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવ્યા હોય. ઓળખનો સવાલ, સમાજથી અલગ થવાનો અનુભવ
બની શકે. પછી એમણે યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો, બોન અને બર્લિનમાં.
હા, બર્લિનમાં એ હેગલના વિચારોથી બહુ પ્રભાવિત રહ્યા. ત્યાં યંગ હેગિલિયન્સ કરીને એક ગ્રુપ હતું જે હેગલના વિચારોને ક્રાંતિકારી રીતે સમજતું હતું. એમાં જોડાયા. પહેલાં તો કાયદો ભણવાનું શરૂ કરેલું પણ રસ ફિલોસોફી અને રાજકારણ બાજુ વળી ગયો.
અને પીએચડી પણ ફિલોસોફીમાં જ કર્યું, બરાબર?
હા, 1841માં જેના યુનિવર્સિટીથી. એમનો વિષય હતો પ્રાચીન ગ્રીક ફિલોસોફરો ડેમોક્રિટસ અને એપિક્યુરસ. બંને ભૌતિકવાદી હતા, એટલે શરૂઆતથી જ એમનો ઝોક ભૌતિક જગત તરફ હતો, આદર્શવાદ તરફ નહીં. હેગલની પદ્ધતિ ગમી પણ દ્રષ્ટિકોણ ભૌતિકવાદી.
ચાલો હવે આવીએ એમના મુખ્ય વિચારો પર જેણે દુનિયામાં હલચલ મચાવી. શરૂઆત ઐતિહાસિક ભૌતિકવાદથી કરીએ. એ શું છે, બરાબર?
હા, એ માર્ક્સની વિચારધારાનો પાયો છે એમ કહી શકાય. એમનું કહેવું એમ હતું કે કોઈ પણ સમાજને સમજવો હોય તો એના આર્થિક પાયાને જુઓ પડે. એટલે કે ઉત્પાદન કઈ રીતે થાય છે, સાધનો કોની પાસે છે, જમીન, કારખાના, ઓજારો
અને લોકો વચ્ચેના સંબંધો કેવા છે, કોણ માલિક, કોણ મજૂર.
બરાબર. આ આર્થિક પાયો જ નક્કી કરે છે કે સમાજનું ઉપરી માળખું કેવું હશે, એટલે કે રાજકારણ, કાયદા, સંસ્કૃતિ, ધર્મ, વિચારો. આ બધું આર્થિક વ્યવસ્થા પર આધાર રાખે છે અને એને ટકાવી રાખવામાં મદદ કરે છે. ઇતિહાસ રાજા રાણીઓથી નથી બદલાતો, પણ ઉત્પાદનની રીતો બદલાય છે, એનાથી બદલાય છે.
અને આ જ વિચાર પછી વર્ગ સંઘર્ષ તરફ લઈ જાય છે, નહીં?
એકદમ સાચી દિશામાં. માર્ક્સે તો કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોની શરૂઆતમાં જ લખ્યું કે અત્યાર સુધીના બધા સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. દરેક યુગમાં બે મુખ્ય વર્ગ રહ્યા છે, એક જે ઉત્પાદનના સાધનોનો માલિક છે અને બીજો જે માત્ર શ્રમ વેચીને જીવે છે.
શોષક અને શોષિત.
હા, ગુલામી યુગમાં માલિક ગુલામ, સામંતશાહીમાં જમીનદાર ખેડૂત. અને માર્ક્સે કહ્યું કે મૂડીવાદમાં આ મુખ્ય લડાઈ બુર્જ્વા મૂડીપતિ અને પ્રોલેથેરિયટ શ્રમિક વચ્ચે છે. અને એમણે તો ભવિષ્યવાણી પણ કરી કે આ સંઘર્ષ એટલો વધશે કે છેવટે સમાજવાદી ક્રાંતિ થશે જેમાં શ્રમિક વર્ગ સત્તા પર આવશે.
આ તો મોટા પાયાની વાત થઈ, પણ એક સામાન્ય કામદાર માટે મૂડીવાદનો અનુભવ કેવો હોય? અહીં પેલો પરાયાપણાનો વિચાર આવે છે.
બરાબર પકડ્યું. આ એમના શરૂઆતના લખાણોનો બહુ મહત્વનો મુદ્દો છે. એ કહે છે કે મૂડીવાદમાં શ્રમિક ચાર રીતે પરાયો થઈ જાય છે. પહેલું, પોતાના કામથી જ. એને કામમાં મજા નથી આવતી, એના નિયંત્રણમાં નથી, ખાલી પૈસા માટે કરવું પડે છે.
બીજું,
એ જે વસ્તુ બનાવે છે એનાથી, એ વસ્તુ એની રહેતી નથી, બજારમાં વેચાઈ જાય છે. ત્રીજું, એ પોતાની માણસાઈથી વિમુખ થાય છે. માણસ તરીકેની જે સર્જનાત્મક શક્તિ છે એ કામમાં વપરાતી નથી, કામ યાંત્રિક બની જાય છે.
અને ચોથું,
એ બીજા માણસોથી પણ પરાયો થઈ જાય છે, કારણ કે સંબંધો સ્પર્ધા અને શોષણના બની જાય છે, સહકારના નહીં.
આ શોષણની વાત આવી એટલે વધારાનું મૂલ્ય, સરપ્લસ વેલ્યુ. નફો ક્યાંથી આવે છે? માર્ક્સ મુજબ.
હા, આ માર્ક્સના વિશ્લેષણનું હાર્દ છે. એમણે સ્મિથ અને રિકાર્ડોનો શ્રમ મૂલ્ય સિદ્ધાંત લીધો કે વસ્તુની કિંમત એમાં લાગેલા શ્રમથી નક્કી થાય. પણ માર્ક્સે એમાં ક્રાંતિકારી વાત ઉમેરી.
શું?
એમણે કહ્યું કે શ્રમિક જેટલા કલાક કામ કરે છે એમાંથી અમુક કલાકમાં તો એ પોતાના પગાર જેટલું મૂલ્ય બનાવી દે છે, પણ એના પછીના કલાકોમાં જે કામ કરે એનું મૂલ્ય, એ છે વધારાનું મૂલ્ય. અને આ વધારાનું મૂલ્ય મૂડીપતિ નફા તરીકે લઈ લે છે. આ શ્રમિકના મફતમાં કરેલા શ્રમનું પરિણામ છે. આ ખાલી અર્થશાસ્ત્ર નથી, માર્ક્સ માટે આ નૈતિક મુદ્દો હતો. આખી સિસ્ટમ જ શોષણ પર ઊભી છે.
અને આની સાથે પેલું કમોડિટી ફેટિશિઝમ પણ જોડાયેલું છે, વસ્તુઓનો જાદુ.
હા, બહુ રસપ્રદ વિચાર છે. માર્ક્સ કહે છે કે મૂડીવાદમાં બજારમાં વેચાતી વસ્તુઓ કમોડિટીઝ જાણે જીવતી થઈ જાય છે. આપણે વસ્તુઓની કિંમત જોઈએ છીએ, એમના પર લાગેલા લેબલ જોઈએ છીએ, પણ એની પાછળ જે માણસોનો શ્રમ છે, જે સામાજિક સંબંધો છે, એ ભૂલી જઈએ છીએ. આજે આપણે બ્રાન્ડ પાછળ ગાંડા થઈએ છીએ ને, જાણે એ વસ્તુમાં જ કોઈ શક્તિ હોય. આ એ જ છે. આ બધું બતાવે છે કે માર્ક્સ પોતાને વૈજ્ઞાનિક સમાજવાદી માનતા હતા. ખાલી કલ્પનાઓ નહીં, પણ મૂડીવાદના નિયમોનું વિશ્લેષણ.
અને આ બધા વિશ્લેષણ પાછળનો હેતુ તો પેલો જ. ફિલોસોફરોએ દુનિયાને ખાલી સમજાવી છે, મુદ્દો તો એને બદલવાનો છે. આ પ્રેક્સિસ, વિચાર અને કાર્યનું જોડાણ એમના માટે બહુ મહત્વનું હતું.
ચોક્કસ. જ્ઞાન ખાલી જાણવા માટે નથી, પણ દુનિયા બદલવા માટેનું સાધન છે. આ જ વાત એમના મુખ્ય પુસ્તકોમાં દેખાય છે.
તો ચાલો એમના મુખ્ય પુસ્તકોની વાત કરીએ. સૌથી પ્રખ્યાત તો કદાચ ધ કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો.
હા, 1837માં એંગલ સાથે લખેલું. નાનકડું છે, પણ જબરજસ્ત અસરકારક. આખા ઇતિહાસને વર્ગ સંઘર્ષ તરીકે જુએ છે અને દુનિયાના મજૂરોને એક થવાનું કહે છે. પેલી છેલ્લી લાઈનો તો અમર થઈ ગઈ છે.
અને પછી પેલું મહાન ગ્રંથ દાસ કેપિટલ.
હા, દાસ કેપિટલ. એનો પહેલો ભાગ 1867માં આવ્યો. બાકીના ભાગ તો એંગલ્સે માર્ક્સના મૃત્યુ પછી એમની નોટ્સમાંથી તૈયાર કર્યા. આ તો મૂડીવાદનું જેને કહેવાય ને કે ચીરફાડ વિશ્લેષણ છે. બહુ ઊંડું, જટિલ. વધારાનું મૂલ્ય, કોમોડિટી ફેટિશિઝમ, મૂડી કેવી રીતે ભેગી થાય, આર્થિક સંકટો કેમ આવે, બધું જ વિસ્તારથી સમજાવ્યું છે.
આ બે સિવાય બીજા કયા પુસ્તકો ખાસ ગણાય?
ધ જર્મન આઇડિયોલોજી, એ પણ એંગલ સાથે લખેલું, પણ માર્ક્સ જીવતા હતા ત્યારે છપાયું નહીં. એમાં પેલો ઐતિહાસિક ભૌતિકવાદનો સિદ્ધાંત વ્યવસ્થિત રીતે મુકાયો. પછી ધ 18th બ્રુમેર ઓફ લુઈ બોનાપાર્ટ 1852, ફ્રાન્સમાં 1848 પછી શું થયું એનું વિશ્લેષણ. એમાં જ પેલું વાક્ય છે, ઇતિહાસ પુનરાવર્તિત થાય છે, પહેલી વાર કરુણાંતિકા, બીજી વાર મજાક તરીકે.
હા હા, એ બહુ પ્રખ્યાત છે.
અને ઇકોનોમિક એન્ડ ફિલોસોફિક મેન્યુસ્ક્રિપ્ટ્સ ઓફ 1844, એ પણ પછીથી જ છપાયું. એમાં પેલા પરાયાપણા, મતલબ એલિયનેશનના વિચારની બહુ ઊંડી ચર્ચા છે.
એટલે આ પુસ્તકો દ્વારા એમના વિચારો ધીમે ધીમે વિકસ્યા અને રજૂ થયા. હવે જો એમના સમયના બીજા વિચારકો સાથે એમની સરખામણી કરીએ તો
રસપ્રદ મુદ્દો છે. જુઓ, હેગલ પાસેથી ડાયલેક્ટિક પદ્ધતિ લીધી, પણ એને ભૌતિકવાદી બનાવી દીધી. હેગલ માટે વિચાર મુખ્ય હતો, માર્ક્સ માટે ભૌતિક પરિસ્થિતિ. એટલે કહેવાય કે હેગલને માથેથી પગ પર ઊભા કરી દીધા.
અને અર્થશાસ્ત્રીઓ પાસેથી સ્મિથ, રિકાર્ડો,
એમનો શ્રમ મૂલ્ય સિદ્ધાંત સ્વીકાર્યો, પણ એનો ઉપયોગ મૂડીવાદી શોષણ બતાવવા માટે કર્યો. ફ્રેન્ચ સમાજવાદીઓ જેમ કે પ્રુધોન, એમનાથી પ્રભાવિત થયા, પણ એમની યોજનાઓને યુટોપિયન કહીને નકારી કાઢી. ફાયરબાખના ભૌતિકવાદની પણ અસર હતી, પણ માર્ક્સને લાગ્યું કે ફાયરબાખ ખાલી ધર્મની ટીકા કરે છે, સમાજ બદલવાની વાત નથી કરતા.
માર્ક્સને ગુજરી ગયાને આટલો સમય થયો, પણ એમની અસર તો આજે દેખાય છે. 20મી સદી પર તો એમનો બહુ મોટો પ્રભાવ રહ્યો ને.
અરે જબરદસ્ત. રાજકીય રીતે જુઓ તો આખી 20મી સદી જાણે માર્ક્સના નામે થયેલા પ્રયોગોથી ભરેલી છે. રશિયા, ચીન, ક્યુબા, વિયેતનામ, કેટલાય દેશોમાં સામ્યવાદી શાસનો આવ્યા. એમણે માર્ક્સવાદને પોતાની વિચારધારા બનાવી.
જોકે શાસનો કેટલા માર્ક્સવાદી હતા એ પોતે એક મોટો સવાલ છે.
બરાબર, એ બહુ મોટો વિવાદ છે. પણ એ સિવાય પણ દુનિયાભરના સમાજવાદી પક્ષો, કામદાર ચળવળો, વસાહતવાદ વિરોધી આંદોલનો, બધા પર માર્ક્સનો પ્રભાવ રહ્યો છે.
અને ભણતરના ક્ષેત્રમાં, યુનિવર્સિટીઓમાં,
ત્યાં પણ એમનો દબદબો રહ્યો છે. સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, ઇતિહાસ, રાજકારણ, ફિલોસોફી, સાહિત્ય, ભાગ્યે જ કોઈ વિષય હશે જે એમના વિચારોથી અછૂતો રહ્યો હોય. ફ્રેન્કફર્ટ સ્કૂલની ક્રિટિકલ થિયરી, ડિપેન્ડન્સી થિયરી, વર્લ્ડ સિસ્ટમ્સ થિયરી, આ બધું માર્ક્સના વિચારો પર જ બન્યું છે. ટૂંકમાં, તમે માર્ક્સ સાથે સહમત હો કે ના હો, એમને ઇગ્નોર ન કરી શકો.
તો આજે 21મી સદીમાં જ્યાં મૂડીવાદ વધુ જટિલ બન્યો છે, વૈશ્વિક બન્યો છે, ત્યાં માર્ક્સ કેટલા કામના?
મને તો લાગે છે કે કદાચ પહેલા કરતા પણ વધારે. આજે જુઓ, આર્થિક અસમાનતા કેટલી વધી ગઈ છે, વૈશ્વિકરણની જે અસરો છે, વારે વારે આવતી આર્થિક કટોકટીઓ, પર્યાવરણનો નાશ.
હા, પેલો ઉપભોક્તાવાદ પણ.
બરાબર, કોમોડિટી ફેટિશિઝમની વાત યાદ આવે ને. આ બધી સમસ્યાઓ જોઈએ ત્યારે માર્ક્સે મૂડીવાદનું જે મૂળભૂત વિશ્લેષણ કર્યું હતું, જે ટીકા કરી હતી, એ આજે પણ આપણને કંઈક નવું વિચારવા પ્રેરે છે, ભલે એમની બધી ભવિષ્યવાણીઓ સાચી ન પડી હોય.
જેમ કે પેલી શ્રમિકોની ગરીબી વધશે કે મૂડીવાદ પડી ભાંગશે.
હા, પશ્ચિમી દેશોમાં એવું એ રીતે નથી થયું, પણ જે મૂળભૂત પ્રશ્નો એમણે ઉઠાવ્યા હતા એ તો આજે પણ એટલા જ મહત્વના છે.
એમના કેટલાક કોટ્સ પણ બહુ ફેમસ છે, યાદ કરાવો ને જરા.
પહેલું તો પહેલું, ફિલોસોફરોએ દુનિયાને ખાલી સમજાવી છે, મુદ્દો એને બદલવાનો છે. બીજું, કમ્યુનિસ્ટ મેનિફેસ્ટોનું પેલું આહ્વાન, દુનિયાના મજૂરો એક થાઓ, તમારી પાસે ગુમાવવા માટે તમારી સાંકળો સિવાય કંઈ નથી.
અને પેલું, ધર્મ લોકો માટે અફીણ છે, આ બહુ વિવાદાસ્પદ રહ્યું છે, એનો અર્થ શું કરવો?
હા, એ વાક્ય ક્રિટિક ઓફ હેગલ્સ ફિલોસોફી ઓફ રાઇટમાંથી ઘણીવાર ખોટી રીતે વપરાય છે. માર્ક્સ ખાલી ધર્મની નિંદા નહોતા કરતા, એમનો મુદ્દો એ હતો કે જ્યારે લોકો દુઃખી હોય, શોષિત હોય, ત્યારે ધર્મ એમને બીજી દુનિયાના સુખની આશા આપીને આ દુનિયાની લડાઈથી દૂર કરી શકે છે, દર્દ ભૂલાવે પણ રોગ ન મટાડે, એ અર્થમાં અફીણ.
અચ્છા, આ રીતે સમજવાનું છે.
બીજા પણ છે, પેલું 18th બ્રુમેરમાંથી, ઇતિહાસ પુનરાવર્તિત થાય છે, પહેલી વાર કરુણાંતિકા, બીજી વાર મજાક તરીકે. અને એ જ પુસ્તકમાંથી, માણસ પોતાનો ઇતિહાસ જાતે બનાવે છે, પણ પોતાની મરજી મુજબ નહીં, જે સંજોગો પહેલેથી હોય એમાં રહીને. આ બહુ સરસ રીતે ઇતિહાસમાં વ્યક્તિ અને પરિસ્થિતિ વચ્ચેનો સંબંધ બતાવે છે.
સ્વાભાવિક છે કે આટલા પ્રભાવશાળી વિચારકની ટીકા પણ બહુ થઈ હશે. કયા મુદ્દાઓ પર ટીકા થાય છે મુખ્યત્વે?
ઘણા મુદ્દાઓ છે. અર્થશાસ્ત્રમાં જુઓ તો એમના શ્રમ મૂલ્ય સિદ્ધાંતને પડકારવામાં આવ્યો છે. કહેવાયું કે કિંમત ખાલી શ્રમથી નહીં પણ ઉપયોગિતા અને માંગ પુરવઠાથી નક્કી થાય. પછી મિસેસ અને હાયક જેવા વિચારકોએ કહ્યું કે સમાજવાદી અર્થતંત્રમાં બજાર જેવી ભાવની સિસ્ટમ ન હોવાથી સાધનોનો યોગ્ય ઉપયોગ કરવો મુશ્કેલ બને.
પેલી ઇકોનોમિક કેલ્ક્યુલેશન પ્રોબ્લેમ,
હા એ જ,
અને ભવિષ્યવાણીઓ ખોટી પડી એની ટીકા,
હા એ પણ મોટો મુદ્દો છે. એમણે કહ્યું કે શ્રમિકો વધુ ગરીબ થશે, મૂડીવાદ તૂટી પડશે, પણ વિકસિત દેશોમાં આવું નથી થયું. ત્યાં તો શ્રમિકોનું જીવનધોરણ સુધર્યું, મૂડીવાદ ટકી રહ્યો, બદલાયો પણ ખરો. ક્રાંતિઓ પણ મોટા ભાગે ખેતી પ્રધાન દેશોમાં થઈ, ઔદ્યોગિક દેશોમાં નહીં.
અને જે સામ્યવાદી દેશોમાં અત્યાચાર થયા, એના માટે માર્ક્સ જવાબદાર?
આ બહુ સંવેદનશીલ પ્રશ્ન છે. ટીકાકારો કહે છે કે માર્ક્સના વર્ગ સંઘર્ષ, હિંસા અને સરમુખત્યારશાહીના વિચારોએ જ આવા શાસનોને બળ આપ્યું. સ્ટાલિન, માઓ, પોલપોટ.
પણ બીજો મત એવો છે કે આ લોકોએ માર્ક્સના વિચારોનો દુરુપયોગ કર્યો.
બરાબર. ઘણા માર્ક્સવાદીઓ કહે છે કે આ તો માર્ક્સના વિચારોનું વિકૃતિકરણ હતું. માર્ક્સનું લક્ષ્ય તો શોષણ વગરનો, રાજ્ય વગરનો સમાજ હતો. આ શાસનો એનાથી બહુ દૂર હતા. બીજી ટીકાઓ પણ છે, જેમ કે માર્ક્સ પર આર્થિક નિયતિવાદનો આરોપ છે કે એમણે બધું આર્થિક કારણોથી જ સમજાવ્યું, સંસ્કૃતિ, ધર્મ, રાષ્ટ્રવાદ જેવા બીજા પરિબળોને ઓછા ગણ્યા. નારીવાદીઓ કહે છે કે એમણે વર્ગ પર એટલું ધ્યાન આપ્યું કે લિંગભેદ જેવા મુદ્દા બાજુ પર રહી ગયા. કેટલાક કહે છે કે એમના લખાણોમાં યહૂદી વિરોધી સૂર પણ છે, જો કે એ પણ વિવાદાસ્પદ છે.
ખરેખર માર્ક્સ બહુ જટિલ વ્યક્તિત્વ હતા. થોડી હળવી વાત કરીએ, એમના જીવનની કોઈ ઓછી જાણીતી રસપ્રદ વાતો. પેલું મૂર નામ સાચું છે?
હા હા, સાવ સાચું. એમના ઘઉંવર્ણા રંગ અને કાળા વાળદાડીને લીધે ઘરનાને મિત્રો એમને મૂર કહેતા. અને એવું પણ કહેવાય છે કે એ થોડા અવ્યવસ્થિત હતા. એમનો સ્ટડી રૂમ હંમેશા પુસ્તકો અને કાગળોથી ભરેલો રહેતો.
અને 50% કેવું હતું આટલા મોટા વિચારક?
એ જ તો નવાઈની વાત છે. એમણે ક્યારેય કોઈ રેગ્યુલર નોકરી ન કરી. પત્રકારત્વમાંથી થોડું કમાતા, પણ મોટા ભાગે તો એંગલ્સની મદદ પર જ જીવ્યા. અને એંગલ્સ પોતે ફેક્ટરી માલિક હતા.
ખરેખર?
હા, લંડનમાં તો ઘણીવાર બહુ ગરીબીમાં દિવસો કાઢ્યા. ક્યારેક ઘરનો સામાન વેચવો પડે, ક્યારેક કોટ ગીરવે મૂકીને લખવાના કાગળ લાવવા પડે.
બાપરે, બીજી કોઈ આવી વાત?
એમના અંગત જીવનમાં એમની ઘરકામ કરનાર હેલેન ડેમ્યુથથી એમને એક દીકરો હતો, ફ્રેડરિક. આ વાત છુપી રખાઈ, અને કહેવાય છે કે એંગલ્સે માર્ક્સને બચાવવા પોતે પિતા હોવાનું સ્વીકાર્યું હતું.
ઓહ,
માર્ક્સ વાંચવાના જબરા શોખીન હતા. બ્રિટિશ મ્યુઝિયમમાં કલાકો બેસી રહેતા. 100 કરતાં વધુ નોટબુકો ભરી હતી એમણે. પણ એમના અક્ષર એટલા ખરાબ હતા કે એંગલ્સને પણ ઉકેલવામાં તકલીફ પડતી. અને એક મજાની વાત, એક બાજુ ક્રાંતિની વાતો અને બીજી બાજુ પોતાની દીકરીઓ માટે સારા પૈસાદાર ઘરમાં લગ્ન થાય એવી ઈચ્છા રાખતા. જોકે એમની એક દીકરી એલિનોર પોતે બહુ જાણીતી સમાજવાદી બની.
ખરેખર વિરોધાભાસોથી ભરેલું જીવન અને વિચાર
જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખી. ભલે એમની બધી વાતો સાચી ન પડી હોય, પણ એમનું મૂડીવાદનું વિશ્લેષણ, ઇતિહાસને સમજવાની એમની રીત, વર્ગ સંઘર્ષ, શોષણ, પરાયાપણું, આ બધું આજે પણ બહુ જ મહત્વનું છે.
તો આખી ચર્ચાનો સાર એ જ કે માર્ક્સે આપણને શીખવ્યું કે આ જે સમાજ અને અર્થતંત્ર છે એ કંઈ કુદરતી કે ભગવાનના બનાવેલા નથી, એ માણસોએ જ બનાવ્યા છે.
અને એટલે જ એને સમજી શકાય છે, એની ટીકા થઈ શકે છે અને એને બદલી પણ શકાય છે.
બરાબર. આપણે એમના જવાબો માનીએ કે ન માનીએ, પણ એમણે જે સવાલો ઊભા કર્યા, ન્યાય, સમાનતા, શોષણ, માણસની મુક્તિ, એના વિશે વિચાર્યા વગર ચાલે જ નહીં.
અને એ જ આપણો છેલ્લો વિચાર. માર્ક્સના વિચારોને એમનો વારસો આજે આપણને શું પૂછવા પ્રેરે છે? આપણા સમાજમાં ન્યાય છે? શ્રમનું ભવિષ્ય શું? સંપત્તિની વહેંચણી બરાબર છે? આપણી સિસ્ટમની માણસો પર અને પર્યાવરણ પર શું અસર થાય છે? આ સવાલો પર વિચારતા હેવું એ જ માર્ક્સ જેવા વિચારકને સાચી અંજલિ ગણાય.
આ જ્ઞાન સંવાદ અહીં પૂર્ણ થાય છે. પાછા મળશું અન્ય એક મહાન વિચારક સાથે એકત્ર જ્ઞાનગોષ્ઠિમાં.